પ્રભુતે પોતાના સ્વામી કંસ પાસે જઈ કૃષ્ણએ કરેલા યજ્ઞભંગની વાત કરી. એ પીઠ રાજપુરુષ હતો, એના હૃદયમાં હર્ષના પૂર વહેતા હતા, છતાં વદન પર મોતની ઉદાસી પાથરીને એ ઊભો હતો. કંસ તો આ ખબર મળતા જ ઠંડો ગાર થઈ ગયો. આજે કંઈક આવા જ વ્યાકુળતા વધારનારા ખબરો આવતા હતા. પ્રજા સમસ્ત ઉમટી હતી. આ બે કિશોરોના વધામણે ત્રિવક્રાની વિકૃતિઓ ચમત્કારિક રીતે દૂર થઈ ગઈ. રાજા ભીમકનો પુત્ર, પોતાનો મિત્ર અને મહેમાન રૂપમી જાહેર રસ્તા પર માનભંગ થયો, અપમાનિત થયો. આ બધું ઓછું હોય એમ હવે આવ્યા યજ્ઞભંગના સમાચાર. કુશળ ધનુર્ધર પણ જેને ક્વચિત જ ઉચકી શકે એવા વિરાટ ધનુષના દેવકીના આઠમા પુત્રે ટુકડે ટુકડા કરી નાખ્યા. શું પોતાનું મૃત્યુ નજીક આવ્યું છે? એ કંપી ઉઠ્યો. કૃષ્ણએ એ ધનુષ ભાંગ્યું કઈ રીતે? કંસે પૂછ્યું. એ તો મજબૂત હતું, ખરું ને? તમામ આયુધવિદોનો પણ એ જ અભિપ્રાય હતો. ધનુષમાં કોઈ ખામી નહોતી. કૃપાનાથે પણ એ નિહાર્યું હતું. પ્રગોતે મધ મીઠી વાણીમાં કહ્યું, પણ તે એ છોકરાને ધનુષ ઉચકવા જ કેમ દીધું? હું શું કરું કૃપાનાથ? પ્રગોતે હાથ જોડીને કહ્યું, ધનુર્યજ્ઞના નિયમનું ઉલ્લંઘન કેમ થાય? જે આ સ્પર્ધામાં ઉતરવા ઈચ્છે તેઓ ધનુષને જોઈ શકે છે. હવે મહોત્સવનું શું થશે? કંસે ઉશ્કેરાઈને પૂછ્યું. ધનુષ વિના ધનુર્યજ્ઞ કેમ થઈ શકે? આ બહુ કમનસીબ ઘટના કહેવાય. પ્રગોતે કહ્યું, પણ શું થાય? મેં પંડિતોની સલાહ લીધી છે. તેમણે કહ્યું કે બીજું ધનુષ તત્કાળ તૈયાર થઈ શકશે અને તેનું શાસ્ત્રોક્ત પૂજન પણ કરી શકાશે. તો હવે વાર ન લગાડો, કંસે આજ્ઞા કરી. યજ્ઞની પૂર્ણાહુતિ કાલે નહીં, પરમ દિવસે થશે. કાલે મલ્લયુદ્ધનો કાર્યક્રમ રખાશે. પ્રગોત, આ નંદના છોકરાઓ તને કેવા લાગ્યા? મોટો છોકરો કદાવર અને શક્તિશાળી જુવાન છે, પ્રગોતે કહ્યું. તેણે રાજકુમાર રૂપમીના જાતવાન અશ્વને કસાજ આયાસ વિના ખાર્યો, પાછો હટાવ્યો. નાનો કૃષ્ણ છે સોહામણો, વરી સોહામણો, વાર્યું વરે એવું કુમરું એનું શરીર છે. વાર્યું વરે એવું કુમરું એનું શરીર છે. એમાં આટલી તાકાત ક્યાંથી આવી હશે એનું વિસ્મય થાય છે. તેઓ ક્યાં છે અત્યારે? કંસે પૂછ્યું. તેઓ નગર બહાર નંદ અને ગોવારિયાઓના શિબિરમાં છે, પ્રગોતે કહ્યું. કંસ ગહન વિચારમાં ડૂબી ગયો. પોતાની આદત મુજબ એ વિચાર કરતા કરતા મૂછો પર હાથ ફેરવતો હતો. તેની નજર જમીન પર ખોદાયેલી હતી. આખરે એણે કહ્યું, પ્રગોત, તારા પર હું વિશ્વાસ મૂકી શકું? પ્રગોતે સામે પ્રશ્ન કર્યો, કૃપાનાથ, છેલ્લા 20 વર્ષથી આપની સેવા કરું છું. મારી નિષ્ઠામાં આપને ક્યાંય શંકાને સ્થાન લાગ્યું? એમ હોય તો આ ક્ષણે મને છૂટો કરી દો, હું નગર છોડીને ચાલ્યો જઈશ. કંસે કશો ઉત્તર ન આપ્યો. તેના મનમાં વિચારોના ઝંઝાવાત ઘેરાઈ રહ્યો હતો. પ્રગોત બેવડી ચાલતો નહોતો ચાલતો, ગમે તેમ, પણ આ ઘડીએ પ્રગોતને ગુમાવવો પાલવે એમ નહોતો. આથી તેણે ઊંચે જોયું, પ્રગોત, મને તારામાં પૂર્ણ વિશ્વાસ છે. તે નિષ્ઠાપૂર્વક મારી સેવા કરી છે, હું એ નહીં વિસરું. હવે તું જઈ શકે છે. તરત કંસને કંઈક યાદ આવ્યું. તેણે પ્રગોતને પાછો બોલાવીને કહ્યું, પ્રગોત, મારી આજ્ઞાનો અનાદર ન થાય એ જોજે. કૃષ્ણ મારી સન્મુખ ન આવવો જોઈએ. પ્રભુ, કાલે ખેલનારા મલ્લયુદ્ધમાં તો સૌ કોઈ આવશે. નંદની આખી ટોરી આવે, એમાંથી એક કૃષ્ણને કઈ રીતે રોકવો? પ્રગોતે પોતાની મૂંઝવણ રજૂ કરી. તારી વાત
સાચી છે, આમાં તો આપણે નિરુપાય છીએ. કંસે મૈત્રીનો અંચરો ઓઢીને કહ્યું, હવે જા, અને એવી જાહેરાત કરી દે કે ધનુર્યજ્ઞની પૂર્ણાહુતિ પરમ દિવસે થશે, કાલે મલ્લયુદ્ધ યોજાશે. પ્રગોદ ગયો, કંસે તારી પાડી અને વિશ્વાસુ પરિચારક અંદર પ્રવેશ્યો. ત્રિવક્રા પાછી આવી ગઈ? હા મહારાજ, અત્યારે એ રાજકુમારીના ખંડમાં છે. રુદ્રગ્ન બહાર રાહ જોતો જ ઊભો હતો કે તરત અંદર આવ્યો. રુદ્રગ્ન, પ્રગોદે તને કાર્યક્રમમાં થયેલા ફેરફારની વાત કરીને? કંસે પૂછ્યું. મામલો કેવો લાગે છે? બહુ ઠીક નથી લાગતો, રુદ્રગ્નએ કહ્યું. શહેરમાં ઠીક ઠીક ઉશ્કેરાટ ફેલાયો છે. નંદના છોકરાઓ લોકો પર સારો પ્રભાવ પાથરી શક્યા છે, એ તો જોઈ લેવાશે. પણ હવે રાહ જોવી પાલવે એમ નથી. તારા માણસોને તૈયાર રાખજે, સહેજ પણ ગફલતમાં ન રહેતો. ઘણા યાદવ સરદારો ત્યાં હાજર હશે, તને સંકેત કરીશ. જા અને અંગારકને મોકલ. જેવી કૃપાનાથની આજ્ઞા, માગધના રાજકુમારે કહ્યું અને કંસની વિદાય લીધી. ત્રિવક્રા આજે ફૂલી સમાતી ન હતી. એના હૃદયમાં લાગણીઓના પૂર છલકાયા હતા. એ રાજકુમારીઓ વચ્ચે બેસી હસતી હતી, મજાક મશ્કરી કરતી હતી. પોતાના ઘનશ્યામ પ્રભુની અને એના પરાક્રમોની કથા કહેતા તો એ ધરાતી જ નહોતી. ત્રિવક્રાની વાતોના પ્રત્યાઘાતો જાત જાતના હતા. કંસની રાણીઓ તો આ સાંભળીને ખૂબ જ ભય અનુભવી રહી હતી. બીજી દૂર દૂરથી મહોત્સવમાં હાજરી આપવા આવેલી રાજકુમારીઓ તો ભારે અચંબામાં પડી ગઈ હતી અને કૃષ્ણ વિશે વધુ જાણવાના કુતૂહલને ભાગ્ય જ રોકી શકતી હતી. એમાંની બે સ્ત્રીઓના અંતરમાં એકમેકથી વિરોધી લાગણીઓ રમી રહી હતી. રાજા ભીમકના પુત્ર રૂકમિની પત્ની તો લજ્જાની મારી ઊંચું પણ નહોતી જોઈ શકતી. એક ગોવાળિયાએ તેના પતિનું અપમાન કર્યું હતું અને એ ગુનેગારને સજા કરવાની કોઈનામાં શક્તિ નહોતી. જો પોતાના દેશમાં હું બન્યું હોત તો ગુનેગારને મસ્તક ક્યારનું એ દળથી જુદું થઈ ગયું હોત. ત્રિવક્રાની વાતોમાં રસ લેતી બીજી રાજકુમારી હતી રૂકમણી. રૂકમિની એ 16 વર્ષની બહેન અપૂર્વ રૂપવતી હતી. એ પોતાના ઉત્સાહને માંડ ખારી શકતી હતી. આ ત્રિવક્રાની વાતો રસથી સાંભળતી હતી. પોતાના ભાઈની ઉડ્ડનતા એ સારી રીતે જાણતી હતી. એની શાન ઠેકાણે લાવનાર મોરપીછધારી કિશોર તેના હૃદયમાં વસી ગયો હતો. એના નાજુક દેખાતા દેહમાં શક્તિનો આવો પ્રચંડ સ્ત્રોત વહેતો જોઈ એ મુગ્ધ બની ગઈ હતી. એની મસ્તીભરી આંખો હજીએ એના મનચક્ષુ સમક્ષ તરવરતી હતી. ત્રિવક્રા રાજકુમારીઓના આવાસમાંથી બહાર નીકળી એ પોતાના આવાસની દિશામાં જતી હતી ત્યારે પાછળથી કોઈ દોડીને આવતું હોય એમ એને લાગ્યું. પરસારમાં અંધારું હતું. ત્રિવક્રા ઊભી રહી ગઈ. પાછળ દોડીને આવતો આકાર નજીક આવ્યો ત્યારે ત્રિવક્રા એને ઓળખી શકી. એ રૂકમણી હતી. એણે ત્રિવક્રાનો હાથ પકડી લીધો. ત્રિવક્રા, પેલા ગોવાળિયા કિશોરને બચાવજે. પેલો સાંભળો છે ને એને, આ લોકો એની હત્યા કરવાના છે, રૂકમણીએ કહ્યું. એને કોઈ મારી શકે નહીં રાજકુમારી, એ તો ભગવાન છે. પણ તમે એની પાછળ પાગલ થયા લાગો છો, તમારી આંખો કહી આપે છે. ત્રિવક્રાએ કહ્યું, જવા દે, મારી વાત સાંભળ. અહીં કોઈ કુવલિયાપીઠ નામનો દુષ્ટ જન છે, એ આવતીકાલે આ છોકરાને મારી નાખવાનો છે. કંસની રાણીઓમાં આ વાત થતી હતી તે મેં સાંભળી, રૂકમણીએ કહ્યું. તમે બીજું શું સાંભળ્યું મને કહો ને. હવે હું જઈશ, મારા ભાઈને જો ખબર પડે તો મને મારી જ નાખે, રૂકમણીએ કહ્યું અને એ દોડતી પાછી ચાલી ગઈ. ત્રિવક્રા વિચાર સાગરમાં ડૂબી ગઈ. કુવલિયાપીઢ કોઈ માણસ ન હતો, એ તો હતો મહાભયાનક હાથી. એ આવતીકાલે નંદના પુત્રને મારી નાખશે કેવી રીતે? છતાં ગફલતમાં રહેવું ન પોસાય. તેને પોતાના પતિ અને
અંગારકની યાદ આવી. વર્ષો પહેલાં પતિએ તેને તજી દીધી હતી. એ વડો મહાવત હતો અને કુવલિયા પીઢ તો એની જ સંભાળ હેઠળ રહેતો અને એને ખબર હોવી જ જોઈએ. એક ક્ષણ એ અચકાઈ ગઈ. અંગારકે તેને કુબડી ગણી તજી દીધી હતી. એણે બીજા બે લગ્ન પણ કર્યા હતા. એની પાસે જતાં તેનું અભિમાન ગવાતું હતું, પણ બીજી તરફ પોતાના પ્રભુની સેવા હતી. અંગારકનો દરજ્જો ઘણો ઊંચો હતો. હાથીઓની સંભાળ રાખવાનું, તેમને યુદ્ધ માટે વિશિષ્ટ સમારંભો માટે કેળવવાનું કામ એને જ સોંપાયું હતું. મદ્રાસ થઈ હતી. અંગારકની વય હવે 50ની થવા આવી હતી. એ પોતાના મહાલયમાં હજી જાગતો હતો. તેની એક પત્ની પગ દાબી રહી હતી, બીજી પંખો નાખી રહી હતી. એને સંતોષ નહોતો. એને અણગમતી ફરજ સોંપવામાં આવી હતી. આ બંને સ્ત્રીઓ અંદર અંદર કોઈના વિશે ઉત્સાહપૂર્વક વાત કરી રહી હતી. એ સાંભળતા અંગારકને પોતાની જાત પર ધિક્કાર છૂટતો હતો. એને થયું કે આ સ્ત્રીઓને એક લાત મારી ચૂપ કરી દઉં. પણ એ શાંત પડ્યો રહ્યો. પોતાની આસપાસ દુઃખી પત્નીઓ હોય એને ન ગમતું. દરવાજા પર ટકોરા પડ્યા. અંગારક ભયનો માર્યો બેઠો થઈ ગયો. અત્યારે વળી કોણ હોઈ શકે? આજે પોતાના સ્વામી કંસને તે એટલી વાર મળ્યો હતો કે હવે એને મળવાની કલ્પનાથી જ એ કંપી ઉઠતો હતો. મોટી પત્નીએ પતિની સામે જોયું. પતિના ચહેરા પર સંમતિસૂચક ભાવ જોતા તેણે ઊભા થઈ દ્વાર ખોલ્યા. ત્રિવક્રા અંદર આવી. સુબુદ્ધ સુડોર દેહવારી આ સુંદરીને અંદર પ્રવેશતી જોઈ જાણે કોઈ પ્રેતને જોતો હોય એમ અંગારક આંખો ચોરવા લાગ્યો. એની બંને હુષ્ટપુષ્ટ પત્નીઓ પણ ભયની મારી કંપવા લાગી. તું કોણ છે? અંગારકે પૂછ્યું. તેની આંખ સામેનું દ્રશ્ય તેનાથી મનાતું ન હતું. મને ભૂલી ગયા કે? આર્યપુત્ર, ત્રિવક્રાના તોફાની હાસ્યે આખાય ખંડને ગજાવી દીધો. બહેન, તારી કદ્રુપતા ચાલી ગઈ? મોટી પત્નીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેની ઈર્ષ્યાભરી નજર ઊંચી અને આકર્ષક ત્રિવક્રાના અંગે અંગ પર ફરી વળી. હા, આ સુહામણી સ્ત્રી આગળ પોતે કેટલી સ્થૂળ લાગતી હતી. એ તો સાત પુત્રની મા થઈ હતી.
મારા પ્રભુએ કૃપા કરી. ત્રિવક્રાએ કહ્યું, આર્ય પુત્ર, આપણે આમ તો વર્ષોથી મળ્યા નથી, પણ મારા પ્રભુના આ ચમત્કારની વાત તમને કહેવા જ હું અહીં આવી છું. ત્રિવક્રા, આ બધું કેમ બન્યું? બેસ અને મને વિગતે વાત કર. અંગારકે કહ્યું. એ ભૂલી ગયો હતો કે આ સ્ત્રીને પોતે 20 વર્ષથી અવગણી હતી, તજી દીધી હતી અને તે આખાય મહાલયમાં ઉપહાસનું પાત્ર બની ગઈ હતી. ત્રિવક્રા બેઠી. તેના ચહેરા પર આકર્ષક સીમિત પ્રગટ્યું. એ સીમિત જ અંગારકને અડધો જીતી લીધો. ત્રિવક્રાએ પાણી માંગ્યું અને નાની પત્ની એ લેવા દોડી ગઈ. નંદના પુત્રે કરેલા ચમત્કારની વાત ઠેર ઠેર થઈ રહી છે. મને કહેતો ખરી શું થયું? અંગારકે કહ્યું. પોતાની કુરૂપ પત્નીને હવે નવું જ સૌંદર્ય પ્રાપ્ત થયું હતું. એ એકીટસે એને જોઈ રહ્યો હતો. નંદનો પુત્ર દેખાવે કેવો છે? મોટી પત્નીએ પૂછ્યું. નાની પત્ની પાણી લઈને આવી. ત્રિવક્રાએ પાણી પીધું. નંદનો પુત્ર, અરે એ નંદનો પુત્ર જ ક્યાં છે? આર્યપુત્ર, હું તમને કંઈક કહેવા આવી છું, પણ તમે ગુપ્ત રાખી શકો તો? ત્રિવક્રાએ કહ્યું અને બીજી પત્નીઓ સામે જોયું. તમે અંદર બેસો. અંગારકાએ બંને માનીતી પત્નીઓને આજ્ઞા કરી. બંનેને આ રહસ્ય શું હશે એ જાણવાનું કુતૂહલ હતું, પણ પતિની આજ્ઞા માન્યા વિના છૂટકો ન હતો. ત્રિવક્રા પર રોષભરી દ્રષ્ટિ ફેંકી બંને ચાલતી થઈ. મને નંદના પુત્રની વાત કર. ત્રિવક્રા, આજ સુધી એની વાતો સાંભળતો આવ્યો હતો, પણ હવે તો નજરે જોઉં છું તું તો અપ્સરા બની ગઈ. એ નંદનો પુત્ર નથી, એ તો દેવકીનો આઠમો પુત્ર છે. આ તમારા સ્વામીથી આપણને સૌને ઉદ્ધારવા એ આવ્યો છે. એણે તદ્દન ધીમા અવાજે કહ્યું. અંગારક આ શબ્દો સાંભળીને આસપાસ જોવા લાગ્યો. રખે દીવાલોએ કાન માળ્યા હોય. ઓ ભગવાન, અંગારક ચિત્કારી ઉઠ્યો. તમે કેમ આટલા દુઃખી લાગો છો આર્યપુત્ર? આપણા માટે નવું પ્રભાત ઉગી રહ્યું છે. તમે આ જુલમી શાસનથી ત્રાસ્યા નથી? એક દુષ્ટની ગુલામી પ્રત્યે તમને ઘૃણા નથી છૂટતી? ત્રિવક્રાએ પૂછ્યું. એવું ન બોલ, કોઈક સાંભળી જશે. અંગારકે કરો, તમારું કેટલી વાર અપમાન થયું છે? એક જુલ્મગાર તરંગોને તમે કેટલી વાર આધીન થયા છો? પણ હવે મહર્ષિ નારદે કરેલી ભવિષ્યવાણી સાચી ઠરી છે. આપણા તારણહાર આવ્યા છે. સાચે જ એ તારણહાર છે? અંગારકે પૂછ્યું. મારી સામે જુઓ, પ્રભુ સિવાય કોણ મને આવું સૌંદર્ય આપી શકે? મારી કુરૂપતાને કોણ ઓગારી શકે? યજ્ઞના એ ધનુષને કોણ તોડી શકે? કાલે જોજો, જુલમગાર એના પાપોનો હિસાબ આપવા પહોંચી ગયો હશે. ત્રિવક્રાએ શ્રદ્ધા સાથે કહ્યું. ત્રિવક્રા, તને મારા કમનસીબનો ખ્યાલ નથી. હું ખૂબ દુઃખી છું. અંગારકે કહ્યું. તમને શું છે? મને કહો, હું દેવકીના પુત્રના આશીર્વાદ તમારે માટે લાવી શકીશ. એ મારા પ્રત્યે એટલી માયા રાખે છે, ત્રિવક્રાએ ગર્વથી કહ્યું. મને કોઈ બચાવી નહીં શકે. મારી ઘડી ભરાઈ ચૂકી છે. કાલે હું આ દુનિયામાં નહીં હોઉં. અંગારકે કહ્યું. તેની વાણીમાં નિરાશા છલકતી હતી. પણ છે શું? મને કહો તો ખરા, કદાચ હું તમારી કઈ સેવા કરી શકું. દેવકીના પુત્ર અને કુવલિયા પીઠની કઈ વાત છે? અંગારકની આંખો પોરી થઈ ગઈ. તને કોણે કહ્યું? તેણે પૂછ્યું. દેવકીના પુત્રને કોઈ મારી ન શકે, ત્રિવક્રાએ કહ્યું. મને એવી આજ્ઞા કરાય છે, અંગારકે રૂંધાતા અવાજે કહો. જુલમગારની આજ્ઞાનો આદર કરવો એ પાપ છે, પણ હું શું કરું? અંગારકે પૂછ્યું. દેવકીના પુત્રને પ્રાર્થો અને મારી વાત સાંભળો, ત્રિવક્રાએ કહ્યું. અને અંગારક એ બે દાયકાથી જેનો પરિત્યાગ કર્યો હતો એ પત્નીની વાણીને એક ચિત્તે આભારવશ બની સાંભળી રહ્યો. થોડી વાર પછી ત્રિવક્રા પોતાના આવાસમાં ગઈ અને કેટલાક છોડવાઓ લેતી આવી. આખી રાત અંગારક અને ત્રિવક્રા વિશાળ હસ્તી સારાના સૌથી વધુ ભયાનક હાથીને એ છોડ ખવડાવી રહ્યા હતા.